अन्यथा शरणं नास्ति, त्वमेव शरणं मम। तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जिनेश्वर, रक्ष रक्ष गुरुदेव। ॐ ह्रीं श्रीं सप्रातिहार्यातिशय अर्हद्यो नमो नमः। ॐ ह्रीं श्रीं प्राप्तानन्तचतुष्टयेभ्य सिद्धेभ्यो नमो नमः। ॐ ह्रीं श्रीं पञ्चाचारपवित्रेभ्य सूरिभ्यै नमो नमः। ॐ ह्रीं श्रीं शुद्धसिद्धान्त अध्यापनप्रवणेभ्य उपाध्यायेभ्यो नमो नमः। ॐ ह्रीं श्रीं सिद्धिमार्गसाधन सावधानेभ्य साधुभ्यो नमो नमः। ॐ ह्रीं श्रीं तत्त्वरुचिरूपाय सम्यक् दर्शनाय नमो नमः। ॐ ह्रीं श्रीं तत्त्वावबोधरूपाय सम्यक् ज्ञानाय नमो नमः। ॐ ह्रीं श्रीं तत्त्वपरिणतिरूपाय सम्यक् चारित्राय नमो नमः। ॐ ह्रीं श्रीं केवल निर्जरा रूपाय सम्यक् तपसे नमो नमः। मुंबई जैन युवक संघ अनि पर्युषण व्याख्यान माड़ानी आ प्रबुद्ध सभा ए मारू स्नेहागार छे। 10 वर्ष थया आपनी साथे एक चेतनानु अनुसंधान एवी रीते थई रह्युं छे कि जेथी करीने जे कंई पण अहीं कहेवाय छे एमां आपनी जिज्ञासा अने निर्मल चेतनानु मौनपणे पण प्रदान रहेलू छे। ध्यान विचार ऊपर आजे प्रवचन आपवू नथी, वक्तव्य आपवू नथी, व्याख्यान आपवू नथी, पण मारा संवेदनों व्यक्त करवा छे। श्रोताओं में रहेला चैतन्यनी आत्मनिवेदन रूप आरती उतारवी छे। जैन शासन में मानव भवनी बधीज प्रवृत्ति में मोक्ष पुरुषार्थ ने अग्रिमता आपवामां आवी छे। मानव भव में आवीने जेणे मोक्ष पुरुषार्थनी साधना तरफ लक्ष्य जोड्युं नथी तेना माटे आ जैन कूळमां आववुं ए बहु उपयोगी नथी। पूर्ण थवुं ए मानवीनी प्राकृत इच्छा छे। ही वॉन्ट्स टू बी परफेक्ट। परफेक्शन इज द इनबिल्ट डिजायर इन मैन। माणसने ज्यां सुधी पूर्णता मळती नथी त्यां सुधी ए पूर्णता शोधवा माटे भले संसारमां पण चित्त दोड़ावे छे, पण संसारमां एक पण पदार्थ एवो नथी कि त्यां ते ठरीने ठाम थईने बेसी सके, एटले पाछो फरी फरीने ए पूर्णता शोधवा माटेनुं परिभ्रमण करे छे। आजे वैज्ञानिकोए पण ए पुरवार करी आप्युं छे कि प्रत्येक जीवने एना पोताना शुद्ध स्वरूपनुं प्रदान करवा माटे आ विश्व व्यवस्थानुं अस्तित्व छे। 20મી સદીના અંતે અધ્યાત્મ અને વિજ્ઞાન એક જ ધરી ઉપર બોલી રહ્યા છે। એ બોલનારના જો નામ દૂર કરીએ તો આપણને એમ લાગે કે આ કોઈ આગમ વાક્ય છે કે કોઈ વૈજ્ઞાનિકનું વાક્ય છે। મોક્ષ પુરુષાર્થની વાત જ્યારે જગતમાં પણ બીજા શબ્દો દ્વારા થઈ રહી છે ત્યારે આપણા બધા જ આગમોનો દ્વાદશાંગીનો સાર શું છે? સિદ્ધર્ષિ ગણી ઉપમિતિ પ્રપંચ કથાના ઉપોદઘાતમાં કહે છે કે આ દ્વાદશાંગીનો સાર નિર્મળ ધ્યાન છે, અને આ નિર્મળ ધ્યાનને પ્રાપ્ત કર્યા વગર માત્ર જો વ્યવહાર ધર્મમાં આપણે રહેશું તો અલબત્ત એનાથી નુકસાન કંઈ થવાનું નથી, પણ મોક્ષમાં જવાનું મોડું થવાનું છે. અને સદભાગ્યે આ કાળમાં કોઈને મોક્ષમાં જવાની ઉતાવળ પણ નથી, એટલે શાસ્ત્રોનું અધ્યયન ચાલે, અને જો તે ધ્યાનમાં પરિણત ન થાય તો આપણા જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આપણી અધૂરપ દેખાશે. ભગવાન મહાવીરે 12.5 વર્ષ સુધી જે તપ કર્યું તેને ગણધર્વ ભગવંતો કહે છે કે 12.5 વર્ષનું તપ એ ધ્યાન તપ હતું. ભગવાન 12.5 વર્ષ સુધી શું કરતા હતા એના જ્યારે ચરિત્રનું જ્ઞાન વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મુખ્યતયા ભગવાને આ 12.5 વર્ષમાં ધ્યાન સિદ્ધ કરી અને કૈવલ્ય પ્રાપ્ત કર્યું. તકલીફની વાત એ છે કે ખુદ ભગવાન પણ હું શેનું ધ્યાન કરતો હતો, ધ્યાન કેમ કરવું, ધ્યાન કેવી રીતે થઈ શકે એની વાત ભગવાને શાસ્ત્રમાં બતાવી નથી. આ બહુ મહત્વની વાત છે, અને એટલા માટે જ આપણે આપણી પ્રજ્ઞાને વધારે તીક્ષ્ણ કરીને આ ધ્યાન યોગ શું છે તેને સમજવા માટેની કોશિશ કરીએ. પરંતુ ભગવાનના આ 12.5 વર્ષના ધ્યાનમાં 3 વસ્તુ આપણે બધાએ બહારથી જોઈ તે ધ્યાનમાં ઉપયોગી હોઈ શકે એવો નિર્ણય કરી શકીએ. એક તો પ્રભુએ 12.5 વર્ષ સુધીનું મૌન રાખ્યું. 12.5 વર્ષ સુધી 12.5 મિનિટનું પણ મૌન જો આપણે રાખવાનું કહીએ તો ચાલે નહીં. હજી તો આપણે વ્યાખ્યાન માળાના યુગમાં છીએ, વ્યાખ્યાન છૂટી જાય, માળા છૂટી જાય અને આ પર્યુપાસના રહે એ ક્યારે બનશે? રમણભાઈએ બહુ સુંદર વાત કરી કે પર્યુષણ પર્વ એ પર્યુપાસનાનું છે, આત્મામાં આત્માથી જોવાનું પર્વ છે. પરંતુ મનની ચંચળતાને કારણે અને વિચારોની બહુલતાને કારણે આ મૌન આપણે સાધી શક્યા નથી. તો આ પહેલી વસ્તુ ભગવાનના જીવનમાં ધ્યાનના માર્ગમાં પ્રવેશ જેને કરવો છે એને આ મહત્વનો એક માઇલસ્ટોન છે. મૌનમાં હતા અને પછી ભગવાન કાયોત્સર્ગમાં હતા. ઉત્સર્ગ એ શબ્દનો અર્થ છે પોતાના સ્વરૂપમાં જ રહેવું, અર્થાત મન વચન અને કાયા એ મેં આત્માની સાથે કર્ણલબ્ધિ દ્વારા સ્વીકારેલા યોગ છે, મારા પોતાના આત્માનો સ્વભાવ નથી. અને સ્વેચ્છાએ કાયોત્સર્ગ દ્વારા પ્રભુએ આત્માના સ્વરૂપને જોવાનું કાર્ય કર્યું, જેને અષ્ટપ્રવચન માતામાં મનોગુપ્તિની સાધના કહે છે. અષ્ટપ્રવચન માતાની વાત પછી આવશે, પણ આ કાયોત્સર્ગની બીજી વાત છે. અને આજે હેલ્થ અથવા તો આરોગ્યના વિશેષ વિશેષ તજજ્ઞોએ કહ્યું છે કે જેણે પણ પોતાના જીવનમાં સવાર અને સાંજ 15-15 મિનિટનો કાયોત્સર્ગ ઉભા રહીને કરવાનું સાધ્યું છે એને આ શરીરમાં કોઈ રોગ આવતા નથી. મૌન, કાયોત્સર્ગ અને ત્રીજી વસ્તુ ખૂબ મહત્વની હતી અને તે હતી ભગવાને 12.5 વર્ષમાં પ્રકૃતિનો, વ્યક્તિનો, સમાજનો, પરિસ્થિતિનો કોઈ પ્રતિકાર કર્યો નથી, પ્રતિભાવ આપ્યો નથી. એક નિરાગ્રહ વૃત્તિથી ઠાણેણમ મોણેણમ ઝાણેણમ કરીને માત્ર પોતાના આત્માના સ્વરૂપમાં રહેલા છે. આજે તો આપણે પદાર્થોથી પ્રતિબદ્ધ, પરિસ્થિતિઓથી પ્રતિબદ્ધ, પ્રકૃતિથી પ્રતિબદ્ધ, પિંડથી પ્રતિબદ્ધ, પરભાવથી પ્રતિબદ્ધ, પરિગ્રહથી પ્રતિબદ્ધ, ચારે બાજુના આવા પાશથી ઘેરાયેલા છતાં પણ જો આપણે ઈચ્છીશું, જો જિજ્ઞાસા સાચી હશે તો આ બંધનો આપોઆપ ખરી પડશે. નિરાગ્રહ વૃત્તિ એ ભગવાન મહાવીરના જીવનનું એક મોટું યોગદાન હતું. પ્રતિકાર અને પ્રતિભાવ વગર પ્રકૃતિને જે કંઈ પણ આપે તે સ્વીકારી લેવું એમાં પ્રકૃતિની હાર થઈ સાડા બાર વર્ષ પછી. અને પ્રકૃતિએ કહ્યું કે હવે અમારે આપને અમારા શિર ઉપર બેસાડવા છે. તો આ ત્રણ વસ્તુ ધ્યાનના પ્રવેશ દ્વાર માટે આવશ્યક છે એવું તારણ ભગવાનનું જીવન જોઈને આપણે કરી શકીએ. હકીકત એ બની છે કે ધર્મની આરાધના સંઘોમાં અને સમાજમાં થવા છતાં પણ મૌલિક એવા અધ્યાત્મનું અનુસંધાન છૂટી ગયું છે, અને તેથી જ આ બહારની ધર્મ પ્રવૃત્તિઓ કરવા છતાં પણ આત્માને આંતરિક શાંતિ શુદ્ધા પીપાસા થતી નથી. આત્માનું અનુસંધાન આપણી પ્રવૃત્તિમાંથી આજે છૂટી ગયું છે. વ્યવહારિક જીવનમાં પણ જો આપણે જોઈએ તો ઓઘથી ધર્મ કરીએ છીએ, ધર્મ ગમે, પરંતુ એ ધર્મ જો આત્માની ઓળખાણમાં પર્યવસિત ન થાય તો એના જે ફાયદાઓ છે એ સીમિત છે. અને શાસ્ત્રકાર ભગવંતો તો બહુ સ્પષ્ટ રીતે કહે છે કે વર્તમાનકાલીન સમાજના બધા રોગોની ઉત્પત્તિનું સ્થાન, અહીં રોગ એટલે માત્ર શારીરિક રોગ નહીં, માનસિક રોગ, સામાજિક સંઘર્ષ અને એનાથી આગળ ચાલીને માનવીના મનમાં રહેલા પ્રદૂષણરૂપી રોગ, એ બધાનું કારણ આત્મવિસ્મૃતિ છે. બધા જ રોગની ઉત્પત્તિ સ્થાન, હમણાં પાછા એક મનોવૈજ્ઞાનિકે આપણા માટે સુંદર સંશોધન આપીને કહ્યું છે કે આ કાળમાં માનસિક રોગવાળાની સંખ્યા વધતી જાય છે, એનું કારણ શાસ્ત્રો તરફનો અનાદર વધતો જાય છે તે છે. શાસ્ત્રો આપણને જે માર્ગ બતાવ્યો છે તે માર્ગને બદલે સ્વમતિથી, થોડીક બુદ્ધિ આવી એટલે સ્વમતિથી જે માર્ગ ઉપર જવાનું શરૂ કર્યું અને શાસ્ત્રોનો અનાદર કર્યો, તેનેથી માનસિક રોગ વધ્યા. બધા જ રોગ આત્મવિસ્મૃતિ છે. ઓલ પ્રોબ્લેમ્સ આર પ્રોબ્લેમ્સ ઓફ સેપરેશન. પરમ તત્વથી તું છૂટો પડ્યો એમાં જ તારા જીવનના બધા પ્રશ્નો રહેલા છે. અને શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે, આયુર્વેદમાં પણ જ્યારે રોગ હોય અને રોગની દવા કરવી હોય ત્યારે ચાર વસ્તુની જરૂર પડે. સૌથી પહેલાં વિરેચન આપે. આયુર્વેદમાં તમે જાઓ અને સૌથી પહેલાં કહે કે ભાઈ સૌથી પહેલાં તો વિરેચન લેવું પડશે, શરીર સાફ થઈ જાય પછી કરીએ, પછી ઔષધ લઈએ, પછી પરેજી કરે અને પછી પથ્ય કરે. તો આત્માની વિસ્મૃતિ રૂપી જેને રોગ લાગ્યો છે એને વિરેચન શેનું કરવાનું છે? તો કે સૌથી પહેલાં આ આરહંત્યની પરમ તત્વની ભક્તિ એ વિરેચન છે. પ્રભુની ભક્તિમાં મારો અહંકાર ઓગળી જાય છે, મોટામાં મોટું દૂષણ અહમમાં પ્રસ્થાપિત થઈને અરહમને ભૂલી ગયો છું, તો આ વિરેચન છે. પ્રભુ ભક્તિ દ્વારા અહમને વિસરી અરહમમાં ફેલાઈ જવું એ વિરેચન છે. ઔષધ ધ્યાન છે, એની પરેજી દિવસ દરમિયાન કરવાના છ આવશ્યકો છે. સામાયિક, ચોવીસઠ્ઠો, ગુરુવંદન, પ્રતિક્રમણ, ધ્યાન અને કાયોત્સર્ગ, આ જે આવશ્યકો છે એ પરેજી છે, માંદા ન પડીએ માટે છે. અને એનું પથ્ય છે પરોપકાર. તો હવે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે જે માણસ ખૂબ જ પ્રભુ ભક્તિ કરતો હોય, ખૂબ વિરેચનનું યોગ્ય રીતે સેવન કરતો હોય પણ ઔષધ ન લીએ તો રોગ જાય? જે માણસ જીવનમાં બધા જ આવશ્યકો કરતો હોય, પરોપકારના કાર્ય પણ કરતો હોય પણ કહે કે ઔષધ નથી લેવી મારે, તો તેનેથી તેનો રોગ નહીં જાય, તેને આંશિક ટેમ્પરરી માનસિક શાંતિ મળશે. પરંતુ રોગનું ઔષધ એ ધ્યાન છે. યતો વાચો નિવર્તંતો અપ્રાપ્ય મનસાસહ, એમ કહીને કહે છે કે ધ્યાન એટલે જ્યાંથી વાણી પાછી ફરી જાય છે અને જે મનથી પ્રાપ્ત ન થઈ શકે એવી ભૂમિકા એ ધ્યાન છે. ધ્યાન ઉપરના અનેક ગ્રંથોમાં, આપણા જૈન શાસ્ત્રના અનેક ગ્રંથો, એને અત્યારે કોટેશન્સ આપવા જઈએ તો સમય જાય, પણ 5-25 યોગશાસ્ત્ર લ્યો, બિંદુસાર લહો, આગળ ચાલીને ધ્યાનસાર, ધ્યાન અષ્ટક, ધ્યાન વિવેક, આવા 5-25 પુસ્તકોમાં એક જ વાત કહેલી છે
જે વાત આજે આપણે સગવડપૂર્વક ભૂલી ગયા છીએ. આજ્ઞા તું નિર્મલમ ચિત્ત, ભગવાનની આજ્ઞા શું છે પ્રભુ અમને કહો. રમણભાઈએ પણ સાચું કહ્યું કે પર્યુષણ પર્વમાં ભગવાનની આજ્ઞાની આરાધના કરવાની છે. તો ભગવાન આજ્ઞા શું છે? આજ્ઞા તું નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ. એક જે રીતે પણ તારું ચિત્ત નિર્મળ સ્ફટિક જેવું રહે તેવું જીવન જીવવું એ પ્રભુની આજ્ઞા છે. આખી આજ્ઞાનો સાર ચિત્તની નિર્મળતા છે. અને એ ચિત્તની નિર્મળતા પ્રાપ્ત કરવા માટેનો આપણો પુરુષાર્થ કેટલો. અને એટલા માટે જ ધ્યાન વિચારની જ્યારે વાત કરવી છે ત્યારે શબ્દોની પાલખીમાં મૌનનો આજે પ્રવેશ કરાવો છે. જે શબ્દો મૌનમાં પર્યવસિત ન થઈ શકે, જે શબ્દો આપણને આપણા પોતાના સ્વભાવમાં લઈ જઈ ન શકે, એ શબ્દો બોલવાથી કદાચ મનની પ્રસન્નતા રહેશે પણ એ શબ્દો ઉપયોગી નહીં થાય. તો ધ્યાનમાં પ્રવેશ કરવા માટે જે મહાપુરુષોએ આપણને માર્ગ બતાવ્યો નિર્મળ ચિત્તનો, તો એની તો આખી એક શૃંખલા છે. નિર્મળ ચિત્તને પ્રાપ્ત કરતા પહેલા એક કાર્યની એવી સુંદર શૃંખલા છે કે જેમાંથી કોઈ પણ એક પદને દૂર કરવાથી અંતિમ સ્થળે પહોંચી નહીં શકાય. મોક્ષ ધ્યાનથી છે. ધ્યાન નિર્મળ ચિત્તથી છે. ચિત્તની શુદ્ધિ છે, શુદ્ધિથી છે. ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? તો કે સંકલ્પ વિકલ્પનો ત્યાગ થાય ત્યારે ચિત્તની શુદ્ધિ થાય. નમો અરિહંતાણમ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે અરિહંતનો વ્યવહારિક અર્થ એમ કર્યો કે જેણે પોતાના કર્મોને હણ્યા તે અરિહંત કહેવાય. પણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે તારા સાચા દુશ્મન કોણ છે? જેણે પોતાના જીવનમાં સંકલ્પને વિકલ્પ રૂપી અરીને હણ્યા, જેના જીવનમાં સંકલ્પને વિકલ્પ શમી ગયા તે અરિહંત બની શકે છે. ચિત્ત શુદ્ધિની માટે સંકલ્પ વિકલ્પ છૂટવા જોઈએ. સંકલ્પ વિકલ્પ કેમ છૂટે? તમે કહેશો કે આ તો કેવી વાત કરો છો, કંઈ વિચાર કર્યા વગર તો જીવી શકાય? તો સંકલ્પ વિકલ્પ કેમ છૂટે? તો સંકલ્પ વિકલ્પ ઈચ્છાની નિવૃત્તિથી છૂટે છે. પશ્ચિમનું આખું જીવન ઈચ્છાની પૂર્તિ માટે છે. જૈન શાસન અને આ ભારત વર્ષના સનાતન ધર્મોનો માર્ગ ઈચ્છાની નિવૃત્તિનો માર્ગ છે. સંકલ્પ વિકલ્પ ઈચ્છા નિવૃત્તિથી થાય. જ્યાં ઈચ્છાઓ બહુ રહેશે તો સંકલ્પ વિકલ્પ આવ્યા જ કરશે. તો ઈચ્છાની નિવૃત્તિ કેમ કરવી? અહીં તો આ હારમાળા ચાલે છે. ધ્યાન ચિત્ત શુદ્ધિથી, ચિત્ત શુદ્ધિ સંકલ્પ વિકલ્પની નિવૃત્તિથી, સંકલ્પ વિકલ્પની નિવૃત્તિ ઈચ્છાની નિવૃત્તિથી. ઈચ્છાની નિવૃત્તિ કેમ થાય? તો કે ઈચ્છાની નિવૃત્તિ નિર્વિકાર થવામાં છે. જ્યાં સુધી અચેતન માનસમાં આપણી લેશિયાઓમાં રાગ દ્વેષ મોહ અને આ સંસારના પદાર્થોને ભોગવવાની એકમાત્ર એષણા પણ છે ત્યાં સુધી અંદરમાંથી એ સંકલ્પ વિકલ્પના પરપોટાઓ ઉત્પન્ન કરી આપણો સમય લૂંટી લેશે. ઈચ્છાની નિવૃત્તિ નિર્વિકાર થવામાં છે. નિર્વિકાર કેમ થવું? અહીં તો પ્રભુ પાસે બાળક જેવા પૂછીને પૂછવું છે અને એનો જવાબ લઈને ઘરે જવું છે. કોઈ મભમ વાત કરીને છૂટા પડીએ એવું શાસ્ત્ર કહેતું જ નથી. નિર્વિકાર કેમ થવું? તો કે નિર્વિકાર થવા માટે નિર્વિચાર બનવું પડશે. વિચારોનું સ્વેચ્છાએ વિસર્જન કરવું પડશે. દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ વિચારોના વિસર્જનની ક્રિયા છે. અને વિચારોનું વિસર્જન કેમ કરવું પડશે? તો કે મૌનમાં જવું પડશે. તો કે એ બહુ આકરી વાત કરી તમે. મૌનમાં રહેવું પડે એટલે શું કરવું? તો કે મૌનમાં રહેવા માટે આપણે ત્યાં પ્રભુએ જે પૂર્વની સાધનાઓ બતાવી છે તે પરિપૂર્ણ રીતે કરવી જોશે. અલ્ટિમેટલી ધ લાસ્ટ ક્વેશ્ચન કમ્સ કે આ મૌનમાં જવું કેવી રીતે? શાસ્ત્રોએ ખૂબ સુંદર રીત આ મૌનની સાધના કરવા માટે બતાવેલી છે. જ્યાં સુધી ચિત્તમાં અશુદ્ધિ છે, ચિત્તમાં જ્યાં સુધી અશુભ વિચારોનું આવાગમન ચાલુ છે, ત્યાં સુધી ચિત્તમાં શુભ વૃત્તિઓને ઉપરથી આપણે થોપવી પડે છે. અશુભના નિવારણને માટે શુભ પ્રવૃત્તિ એ તદ્દન આવશ્યક છે. ઘણા બધા લોકો એમ કહે કે અરે ભાઈ, આ પુણ્ય એ તો સોનાની બેડી છે, આ શુભ શુભ કરીને આખો ભાવ કર્યો. પણ ભાઈ, જ્યાં સુધી 18 પાપ સ્થાનકનું સેવન લજ્જા વગર ચાલુ છે, ત્યાં સુધી આ પુણ્યની પ્રવૃત્તિ વગર, શુભની પ્રવૃત્તિ વગર જીવી જ ન શકાય. 22 કલાક અશુભની સાથે રહેતો જીવ સવારે કે સાંજે જો ધ્યાનની ચેષ્ટા કરે તો તે માત્ર એક મૂર્ખ ચેષ્ટા છે એમ કહી શકાય. અને એટલા માટે જ શાસ્ત્રમાં, ધ્યાન વિચારના ગ્રંથમાં વગેરે અનેક ગ્રંથોમાં અશુભના નિવારણને માટે શુભની પ્રવૃત્તિ કરવાનું કહ્યું છે. અને ત્યાં ધ્યાનની વ્યાખ્યા બદલાવી, ધ્યાનમ તુ નિર્વિષયમ મનઃ યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, આ બધી વાત તો યોગીઓના ઘરની છે. અહીં શું કહે છે? ચિંતા ભાવના પૂર્વક સ્થિર અધ્યવસાય ધ્યાન યોગ. ધ્યાનની પૂર્વ ભૂમિકા છે ચિંતન અને ભાવના દ્વારા મનને પવિત્ર કરવું, મનને નિર્મળ કરવું, મનને શુભમાં જોડી રાખવું. અને એના માટે આપણે ત્યાં ધર્મ ધ્યાન અને ધર્મ ધ્યાનના અસંખ્ય પ્રકારો બતાવેલા છે. પ્રભુનું આજ્ઞા વિચય ધ્યાન, અપાય વિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય, આવા 4 ધ્યાન, 12 ભાવનાઓ, અનિત્ય ભાવના, અશુચિ ભાવના, એકત્વ ભાવના, ધર્મ સંસ્થાન ભાવના, આ બધી ભાવનાઓ, મૈત્રી આદિ 4 ભાવનાઓ. આ ભાવનાથી શું થાય છે કે આપણા વિચાર જગતમાં રહેલા વિકારો, એ વિકારો શમીને શુભ તરફ આપણું જીવન જાય છે. વ્યવહારિક જીવનનો અનાદર જૈન શાસનમાં છે જ નહીં. અને મોટા ભાગના બાળ જીવો અશુભની પ્રવૃત્તિથી છૂટીને શુભની પ્રવૃત્તિ કરે તો એમાં પ્રબુદ્ધ લોકોને કંઈ વાંધો ન હોવો જોઈએ. આપણે જો ઉપરનું શિખર સર કરવું છે, પણ આ વાત જો જીવનમાં વ્યવસ્થિત નહીં હોય તો શુભમાંથી શુદ્ધમાં જવાની આપણી યાત્રા માત્ર શાબ્દિક બની જાય. એટલા માટે શાસ્ત્રકાર ભગવંતોએ 24 પ્રકારના ધ્યાનની વાત કરેલી છે. એમાં 12 ધ્યાન વ્યવહારિક ક્ષેત્રના અને 12 ધ્યાન નૈશ્ચયિક ક્ષેત્રના. એની વિશેષ વાત કરવી નથી, કેમ કે એ તો એક શાસ્ત્રનો પદાર્થ સમજવા માટે છે, કોઈ પંડિતાઈ વ્યક્ત કરવા માટે તો આ પ્રસંગ છે જ નહીં. પરંતુ આપને ખ્યાલ આવે કે જગત આખામાં જે કંઈ પણ યોગના વાયુમંડળમાં ધ્યાનનો પ્રયોગ ચાલી રહ્યો છે તે બધા આ ધ્યાનના છાંટણાઓ છે. એક ગર્વ થવો જોઈએ, ગૌરવ થવો જોઈએ કે મારા શાસન પાસે આવો એક સંપૂર્ણ આપત્તિ વગરનો ધ્યાન માર્ગ આજે પણ જ્ઞાનમાં સચવાઈ રહ્યો છે. હા, આ જ્ઞાન માર્ગ ઉપરનું ખેડાણ ઘટી ગયું છે. એનું પણ કારણ છે, અમારા આચાર્ય ભગવંતોને હમણાં જ પૂછ્યું, ગઈકાલે જ કોલ્હાપુર હતો અને વાત કરી કે સાહેબ, 50 વર્ષ થયા જૈન સંઘને ઉપદેશ માર્ગની ખૂબ સુંદર, આ ગાડીઓ ખોટી પાર્ક થઈ છે એમાં તો સંસાર પરિભ્રમણ છે. જો ભગવાનના ચરણમાં ગાડી હોત તો આવું એનાઉન્સમેન્ટ કરવાની વાત ન આવત. લક્ષ્મણ રેખા માણસ ચૂકી ગયો છે અને પછી જ આ બધા ભય સ્થાન છે. ચિત્ત શુદ્ધિની વાત ચાલતી હતી, શાસ્ત્રકાર ભગવંતોએ એટલી અદ્ભુત વાત બતાવેલી છે, રોમાંચ થાય આપણને કે કેવલી કથિત આ શાસ્ત્ર મને આ કાળમાં મળી ગયું છે. મારી શ્રીમંતાઈ આ આ ભગવાનના શાસનના અનુયાયી તરીકેની કેટલી છે. 12 પ્રકારના ધ્યાન વ્યવહાર માર્ગના અને 12 પ્રકારના ધ્યાન નિશ્ચય માર્ગના. એમાં પહેલું પદ છે ધ્યાન, પછી છે શૂન્ય, ત્યાર પછી છે નાદ, ત્યાર પછી કલા, બિંદુ, જ્યોતિ, તારા, મિત્રા, નાદ, લય, લવ, પદ અને સિદ્ધિ. જેણે પણ અશુભનું નિવારણ કરવું છે એને આ 12 પ્રકારના ધ્યાન અર્થાત એ શબ્દોનું, એ મંત્રોનું, એ વિચારોનું આલંબન લેશે તો એની અશુભ વૃત્તિઓ છૂટી જશે. અને જીવને જ્યારે એમ થશે કે હવે મારે આગળ આરોહણ કરવું છે, ત્યારે નૈશ્ચયિક ધ્યાનની ભૂમિકા, આ બધા જ ધ્યાનને પરમ ધ્યાન કરીને કહે છે. અને ત્યાં શાસ્ત્રકાર ભગવંત કહે છે કે અહીં વિચારો સમી જાય છે, વૃત્તિઓ સમી જાય છે અને એકમાત્ર આત્માનું જ સ્મરણની સાથે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની સમાપત્તિ થાય છે. અર્થાત આ પદ્ધતિ બતાવેલી છે. આપણે ત્યાં જેમ પાતંજલ યોગ દર્શનમાં અષ્ટાંગ યોગ કહ્યો છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા. તો અશુભમાંથી નિવૃત્તિ માટે જે કંઈ પણ શુભની પ્રવૃત્તિ છે, અનુષ્ઠાનો છે, તીર્થયાત્રાઓ છે, વ્યાખ્યાન શ્રવણ છે, સંગ કાઢવાની વાત છે, પરોપકાર કરવાની વાત છે, એ જે બહારની જે બધી પ્રવૃત્તિ જે છે એ શું છે? તો કે પ્રત્યાહાર સ્વરૂપ છે. એ પ્રત્યાહાર એટલે અશુભમાંથી રોકવા માટેની આ પ્રવૃત્તિ છે. અને પ્રત્યાહાર પછી ઘણા લોકોમાં એક મોટી ગેરસમજ પ્રવર્તે છે. અહીંથી આ વ્યાખ્યાનનું મૂળ હાર્દ શરૂ થાય છે. પૂર્વભૂમિકા પછી બધા જ કહે કે અમે એકાગ્રતાથી ચિંતન કરીએ છીએ અને અમને આમ દેખાય છે, અમને આવો અનુભવ થાય છે, અમને આ મળે છે. એકાગ્રતા એ ધારણા છે, એ ધ્યાન નથી. અને એક મોટા ભ્રમની નીચે રહીએ છીએ આપણે કે આ એકાગ્રતા કરવી એટલે જાણે કોઈ મેં ધ્યાન સિદ્ધ કરી લઉં. અરે ભાઈ, હજી તો તું તળેટીમાં પ્રવેશું છું. એકાગ્રતાની જરૂરત છે. જ્યાં સુધી મન મળેલું છે, જ્યાં સુધી વિચારોની બહુલતા છે, જ્યાં સુધી અશુભને પામી જવા માટેનો આપણો સાહજિક સ્વભાવ છે, ત્યાં સુધી એકાગ્ર ચિત્તથી મંત્રમાં, મૂર્તિમાં, ભગવાનના વાક્યમાં અર્થાત અનુષ્ઠાનોમાં એકાગ્ર કરીને રહેવું એ ઉપયોગી છે. પરંતુ આ એકાગ્રતા એ ધારણાના ઘરની છે, ધ્યાનના ઘરની નથી. ઘણા લોકો કહે, મહાત્મા પૂછે કે તમને અનુભૂતિ શું થઈ છે? અરે ભાઈ, જ્યાં સુધી અનુભૂતિ અનુભવનાર જીવતો છે ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશ નથી. આ અનુભૂતિની જે વાત આવે છે, એક મોટો ભ્રમ ઉત્પન્ન કર્યો છે. એકાગ્રતા કરવાથી આત્માની શક્તિઓ વધે અને જેમ અત્યારે દ્રશ્યમાન જગતમાં દ્રશ્યો દેખાય, એમ અદ્રશ્યમાન જગતમાં પણ કદાચ કોઈ દેવ દેખાય, દેવી દેખાય કે તીર્થ દેખાય, પણ સો વોટ, શું છે? અનંત કાળ સુધી આ એકાગ્રતા અને ધારણા કરે એ જીવ પણ જો ધ્યાનમાં પર્યવસિત નહીં થાય તો એનું પરિભ્રમણ ચાલશે નહીં. અને એટલા માટે જ અહીં આ બરાબર ભેદરેખા સમજીએ કે પ્રત્યાહાર કરવા માટે પ્રભુની આજ્ઞાનું વ્યવહારિક જગતનું પાલન જરૂરી છે. જો આવશ્યકમય જીવન ન હોય તો અનાવશ્યકમય જીવનથી કંઈ ધ્યાન થવાનું નથી. અને એટલા માટે આપણે ત્યાં વ્યવહાર માર્ગની પ્રરૂપણા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. પણ શાસ્ત્રકાર ભગવાન તો બહુ સ્પષ્ટ કહે છે કે જે વ્યવહાર નિશ્ચયમાં પરિણત ન કરી શકે એ વ્યવહાર વ્યવહાર આભાસ છે, અને જે નિશ્ચય શુદ્ધ વ્યવહારમાં લઈ ન શકે એ નિશ્ચયાભાસ છે. વ્યવહારિક ક્ષેત્રમાં ક્રિયા કરનાર વર્ગને આજે પોતાના હુંને એવો પુષ્ટ કર્યો છે કે ક્રિયાના અહંકાર રૂપી અજીર્ણ લાગુ પડ્યું છે. અને નિશ્ચયના ક્ષેત્રમાં માત્ર જ્ઞાનની સાધના કરનારને પ્રમાદ રૂપી અજીર્ણ લાગુ પડ્યું છે. આ બંને અજીર્ણ એ અજીર્ણ જ છે. ભગવાને તો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષઃ એમ કરીને ક્રિયા અને જ્ઞાન માર્ગની એકતા બતાવી છે, જ્યાં વ્યવહાર અને નિશ્ચય વચ્ચે કોઈ ભેદ નથી, જ્યાં તીર્થ અને તત્વ વચ્ચે કોઈ જ ભેદ નથી, અને વ્યક્તિત્વનું વિસર્જન જ્યાં અસ્તિત્વમાં છે એવા માર્ગમાં આવા ભ્રમથી ઘણા બધા પ્રબુદ્ધ લોકો એકાંતિક ધ્યાનની સાધના કરે છે. અને અહીં ધ્યાનની રુચિ સંતોષાય નહીં એટલે આંશિક રીતે ધ્યાનની પ્રવૃત્તિ જગતમાં ચાલી રહી છે ત્યાં લોકો જઈ જઈને પોતાની રુચિને સંતોષવાની કોશિશ કરે છે. પરંતુ એ બધી કેવી પ્રવૃત્તિ છે? તો કે એક દસકામાં એ સમી જાય એવી પ્રવૃત્તિ છે. છેલ્લા 30 વર્ષના આ યોગના મારા યોગીઓના ઇતરોના અનુભવથી હું જોઈ શકું છું કે ભગવાનની આજ્ઞા રહિત સ્વતંત્ર રીતે જેને ધ્યાનની સાધના જગતમાં કરાવવાનું ચાલુ કર્યું એના જીવનમાં 10-20 વર્ષે આપત્તિઓ આવી છે. અને એટલા માટે જ મારા શ્રાવક બંધુઓને આ ચતુર્વિધ સંઘને હું કહું છું કે કૃપા કરીને એક વખત પૂરો સમય લઈને આ જે પરિપૂર્ણ યોગ છે એને સમજવાની આપણે કોશિશ કરીએ. એકાગ્રતા એ ધ્યાન નથી. એનું મનોવૈજ્ઞાનિક કારણ છે. બહુ સાદી રીતે વાત મૂકીએ, કદાચ ઊંચી વાત લાગતી હોય તો. ઘણીવાર આ પર્યુષણ આવે એટલે આપણામાંના બધા કહીએ કે મારે આજે આનો ત્યાગ છે, એમ કરીએ ને આપણે, આજે મારે આનો ત્યાગ છે. એનું વિશ્લેષણ કરો તો શું છે કે અંદરમાં વાપરવાની ઈચ્છા છે પણ ઉપરથી ત્યાગનું ઢાંકણું ઢાંકેલું છે, અને એને કારણે શું થાય છે, ઉપશમ થાય છે. વિષય અને કષાય એ જાહેરમાં બતાવવા જેવા નથી, માટે તપ ત્યાગ વૈરાગ્યનું ઢાંકણું ઢાંકી આપણે ધર્મિષ્ઠ બતાવવાની કોશિશ કરીએ છીએ, પણ એકાંતમાં આપણી શું દશા છે. ગુરુ મહારાજે અમને એક વાક્ય આપેલું હતું કે બહાર તો તમે બધા એટલા ડાયા ડમરા લાગો છો સંસ્કારિત ચેતનાને કારણે કે તમે આજે જાણે કે ધર્મિષ્ઠ લાગો છો, પણ જ્યારે તમે એકાંતમાં જાઓ તે તમારી એકાંતની પળ પવિત્ર રાખી શકો છો. ભરપૂર એકાંત હોય, ખોટું કરવા માટેની પૂરેપૂરી તક હોય, અને છતાં પણ જો ખોટું ન થાય તો માનવું કે દેવ ગુરુનો અનુગ્રહ મારા ઉપર છે. અને એટલા માટે સાધનાના રૂમમાં આ એક રાખજો, એકાંતને પવિત્ર રાખો, એકાગ્ર કરવાની જરૂરત નથી, એકાંતને નિર્મળ રાખો. આ જ્યારે વાત આવશે ત્યારે શું થશે કે આ ત્યાગ વગેરેની જે વાત છે એ એના યથાસ્થાને આવશે. સ્વેચ્છા એ જ વસ્તુઓનો ત્યાગ હોય પછી એને ત્યાગમાં વિશેષ વ્યક્ત કરવાની જરૂરત નથી. આનો અર્થ એમ નહીં કે પાછું પછકાણ લેવું નહીં. અહીં ભગવાનના વ્યવહારિક માર્ગની પણ પ્રબુદ્ધ જનોની સભા છે ત્યાં કહેવું જોઈએ કે જેમ પશ્ચિમના જગતે એક ભોગનો સંપ્રદાય ઊભો કર્યો એમ આપણે અહીં એક ત્યાગનો તો સંપ્રદાય ઊભો નથી કર્યો ને, અને ત્યાગનો સંપ્રદાય એ ઘણીવાર આપણા જ પોતાના સ્વરૂપમાં પ્રવેશ દેવામાં રોકાઈ જાય છે. બહુ જ માર્મિક વાત છે કે અહીં કોઈ જ પ્રકારના અવર્ણવાદ વગર જે ઉપદેશ માર્ગની આરાધના થઈ અને ધ્યાન માર્ગની ઉપેક્ષા થઈ, જે વાત ચાલતી હતી, આ ગાડીની વાત આવી એમાં ભૂલાઈ ગઈ, પાછું ફરીથી આવ્યો, નંબર યાદ આવી ગયો. તો એ વાત શું હતી કે આપણે ત્યાં 50 વર્ષ પહેલાં યતિઓનું બહુ સામ્રાજ્ય હતું. યતિઓની શિથિલતા એટલી બધી હતી કે સંઘ આખો પીડાતો હતો. એ યતિઓમાંથી છોડાવવા માટે સંયમી સાધુઓએ કમર કસી અને એક વખત 10-20-25-50 મુનિઓ હતા એમાંથી આજે 50 વર્ષના ઉપદેશને કારણે 10,000 સર્વવીર્તિધરો આ સંઘે આપેલા છે. ખરેખર કોટી વંદન છે સર્વવીર્તિધરોને કે આ કાળમાં આવ્યા. પણ એ આવતાની સાથે જે બીજું કાર્ય કરવાનું હતું કે જે અમારે આજે ધ્યાનના કેન્દ્રો જોતા હતા, અમારે ધ્યાન જીવનાર વ્યક્તિઓ જોતી હતી, એવું બહુ ઓછું જોવા મળે છે. ધ્યાન માર્ગનું ખેડાણ આ સંઘે બહિર્મુખતાને કારણે સ્વેચ્છાએ ઓછું કર્યું છે. તો એમાં હવે આપણે આ દશકામાં, આ દશકો એટલે ધ 90s, 20મી સદીના અંત પહેલાં જૈન સંઘે ધ્યાન યોગીઓ ઉત્પન્ન કરવાની જરૂરત છે. આ વીપીસિંહમાંથી કહીએ કે આ દશકો કૃષિઓનો છે, આપની મંજૂરી હોય ને દીપચંદભાઈ મંજૂરી હોય તો જૈન શાસન માટે આ દશકો ઋષિઓનો હોવો જોઈએ કે જે ધ્યાન કરે અને જગતને બતાવે કે આવો અમારા જીવનમાં જુઓ, વ્યવહારિક જીવનમાં પણ અમારું જીવન સ્વચ્છ છે, ભગવાનની આજ્ઞા પાડીએ છીએ અને નિશ્ચયના જીવનમાં પણ અમે ધ્યાનના અધિકારી છીએ. તો આવો એક દશકો રમણભાઈ કરવો છે. 2001ની સાલમાં તમે આ પ્રમુખ સ્થાને હો ત્યાં સુધીમાં જવાબ લેશું તમારો કે આ ધ્યાનમાં શું કરો છો તમે, કેમ કે પ્રબુદ્ધ માસે જો જીન શાસન માંગણી નહીં મૂકે તો કેની પાસે મૂકશે. શરીર પ્રક્ષાલનાર્થમ જલમ, શરીરને સ્નાન કરવા માટે જલની જરૂરત છે. ચિત્ત પ્રક્ષાલનાર્થે મૌનમ અને બુદ્ધિ પ્રક્ષાલનાર્થે ધ્યાનમ. બુદ્ધિને જ્યાં સુધી ધ્યાનમાં પખાડી નથી ત્યાં સુધી આ બુદ્ધિ આપણને વિવાદાસ્પદ વર્તુળોમાં લઈ જશે. એટલા માટે જ આજે ધ્યાનની વાત છે એ બરાબર રીતે સમજીએ. અને જે વાત હતી કે માત્ર આ ત્યાગ ભાવનાથી, ત્યાગ લેવાથી શું થાય છે, મનોવૈજ્ઞાનિકે કહ્યું છે કે ચિત્તની વૃત્તિઓને નિર્મૂળ કરવા માટેના 4 માર્ગ છે. ચિત્તની વૃત્તિઓને નિર્મૂળ કરવા માટેના 4 માર્ગ છે. એક દમનથી થાય છે. દમન, દમન એટલે કે સ્વેચ્છાએ આપણે આપણી જાત ઉપર એવો શિસ્ત મૂકીએ કે ઈચ્છા થાય એ ઈચ્છા ઉપર દમન મૂકીએ, એના પણ ફાયદા છે. દમનથી દબાવેલી વૃત્તિઓ પ્રાયઃ કરીને ફરીથી ઉછળતી નથી. તો દમનનો માર્ગ ખોટો છે એમ ન કહી શકાય, પણ ભય રહિત છે એમ પણ ન કહી શકાય. દમન પછી છે વિલયન, એને બદલે પ્રવૃત્તિ, એને ઉત્પન્ન જ ન થાય એવા વાતાવરણમાં જેવું એને વિલયન કહે છે. પછી ત્રીજી વાત છે માર્ગાંતરીકરણ. માર્ગાંતરીકરણ એટલે જે દિશામાં જઈએ છીએ એને બદલે સામેની દિશામાં જઈએ, એટલે એ દિશા તરફ જવું જ નથી. એટલે આપોઆપ વૃત્તિઓને જે નિમિત્ત દ્વારા વૃત્તિઓ જે ઉત્પન્ન થાય છે એ નિમિત્તોથી ખસી જવું. પણ આ ત્રણેય માર્ગ દમન, વિલયન અને માર્ગાંતિકરણ એના ભયસ્થાન છે કે અવચેતન માનસમાં જ્યાં સુધી વૃત્તિઓ ક્ષીણ થઈ નથી ત્યાં સુધી એ પાછું ફરીથી એ વૃત્તિઓને ઉત્પન્ન થવાનું ભય છે. રમણભાઈએ કહ્યું ને કે ઉપરની શ્રેણીએ ચડતા જીવો પણ મોહનીય કર્મથી પાછા નીચે પડે છે. એનું કારણ અંદરમાં જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ પાછી 11મે કે 12મે ગુણસ્થાનકે પણ જીવને પાછો નીચે પાડી શકે એટલી ભયંકરતા આ મોહનીય કર્મની રહેલી છે. માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે? એ માર્ગ છે ઉર્ધ્વીકરણનો. ઉર્ધ્વીકરણ એટલે મારી ચેતનામાંથી વિકારો અને વિચારોને નાશ કર્યા વગર મારી ચેતના મને આ માર્ગમાં લઈ જઈ નહીં શકે એવો નિર્ણય. અને એ ચેતના નિર્વિકાર, નિર્વિચાર, નિસ્પંદ, નિસ્તરંગ, નામાતીત, કાલાતીત, ક્ષેત્રાતીત, દ્રવ્યાતીત એવી ચેતનામાં જ્યારે પ્રવેશ કરવું હશે ત્યારે બે વસ્તુઓ બહુ મહત્વની આપણે સમજી લઈએ તો આપણી યાત્રા શરૂ થઈ જશે. અને એ શું છે? હાઉ ટુ ડીલ વિથ અવર માઇન્ડ. મારે મારા મનની સાથે કેવો વ્યવહાર કરવો? ઘણા બધા આપણે ડાહ્યા છીએ, ઘણું બધું વ્યવહારિક ક્ષેત્રમાં ડોળણ કરીએ છીએ અને ઘણી બધી સિદ્ધિઓ વ્યવહારિક જગતની પ્રાપ્ત કરેલી છે, છતાં પણ આપણી દરિદ્રતા શું છે કે આ મન શું છે અને મનની સાથે કેવો વ્યવહાર કરવો અને મનને નમન કરીને મન રહિત કેમ થવું એની પ્રક્રિયા આજે આપણે ભૂલી ગયા છીએ. મનોવૈજ્ઞાનિકોએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જગતમાં બે જ લાગણીઓ રહે છે, એક ભયની લાગણી અને એક પ્રેમની લાગણી. માનવીએ પોતાના દેહાધ્યાસમાં હું પદને સ્થાપીને, હું આ દેહ છું એવો ભાવ સ્થાપીને બુદ્ધિ, અહંકાર, ચિત્ત વગેરેને એટલા સંશોધિત કર્યા છે કે જેથી કરીને મનની બધી પ્રવૃત્તિ એ અહમ અને ઇદમ વૃત્તિને કારણે મન અહંકારની સાથે એક બની ગયું છે. અર્થાત મન એ જ આપણો અહંકાર છે. મન જેવી કોઈ સ્વતંત્ર ઇન્દ્રિય શરીરમાં નથી. પાંચે ઇન્દ્રિયો અને પાંચે જ્ઞાનેન્દ્રિયો છે, પણ મન ક્યાં છે? તો કે એનું અધિષ્ઠાન આત્મામાં છે. પણ આપણે ભૂલથી હું એ આ શરીર છું એવી વૃત્તિ જે સ્વીકારી એને કારણે મન આપણને એક વિરુદ્ધ દિશામાં લઈ જાય છે. ધ સોશિયલ કોન્શિયસનેસ, એક ચેતન માનસ અને અચેતન માનસ, એક સામાજિક સંસ્કારનો એક માહોલ બનેલો છે. આપણે બધા જ એ સંસ્કાર મુજબ જીવીએ છીએ. કોઈ એમ કહે કે મને આવો વિચાર આવ્યો, મેં આ પ્રમાણે કર્યું, તો નક્કી માનજો કે સામૂહિક સંસ્કારના વારસામાંથી આ વિચાર તમે ખેંચીને તમારો પોતાનો માનો છો, પણ ઇટ બિલોંગ્સ ટુ ધ કોમ્યુનિટી એટ લાર્જ. જૈન ધર્મમાં જન્મેલી વ્યક્તિ જૈન સંસ્કાર મુજબ જીવે, હિન્દુ ધર્મમાં હિન્દુ સંસ્કાર મુજબ જીવે, એમ જુદા જુદા ધર્મમાં જીવતા માણસો એના સંસ્કાર મુજબ જીવે અને દે લીવ એ કલ્ચર ઓફ ધર ઓન. પણ એમાં મારું પોતાનું કહી શકાય એવું મનની એક પણ વૃત્તિ નથી. સ્મૃતિ, કલ્પના અને ચિંતન આ ત્રણ દ્વારા મન હંમેશા આપણને ભૂતકાળથી બાંધી રાખે છે. સ્મૃતિઓ ઉત્પન્ન થાય, ઓહો આ નાભીમાં અનંત કાળનો સ્મૃતિનો કચરો પડેલો છે. મુંબઈમાં તો આજે સ્ટ્રાઇક છે, પણ અહીંયા તો રોજની સ્ટ્રાઇક છે. આ કચરો કોઈ સાફ જ કરતો નથી. સ્મૃતિઓનો કચરો ઉત્પન્ન થાય ક્યારે? કે જ્યારે માણસ શાંત બનીને જાપ કરવા બેસે, પૂજા કરવા બેસે, ધ્યાન કરવા બેસે, ત્યારે સ્મૃતિનો કચરો ઉભરાય અને ભૂતકાળને અકબંધ રીતે આપણી પાસે લાવે અને એ ભૂતકાળને પાછો આપણે ભવિષ્યકાળમાં લઈ જવા માટે એની સાથે વાતો એ વળગીએ. સ્મૃતિ એ ભૂતકાળને જીવતો રાખે છે,
કલ્પના એ ભવિષ્યકાળને જીવતો રાખે છે અને ચિંતન વર્તમાનની ક્ષણ આપણી પાસેથી લૂંટી જાય છે. કાળનો વહીવટ એ મનનું કામ છે, કાળના વહીવટથી ઉપર જવું એ ધ્યાનનું કાર્ય છે. અને એટલા માટે આ મન શું છે બરાબર નોંધી રાખજો. આ ત્રણ વિચાર, દેર આર નો પર્સનલ થોટ્સ, દેર આર નો ન્યુટ્રલ થોટ્સ, દેર આર નો પ્રાઇવેટ થોટ્સ. કોઈ અંગત વિચાર જેવી ચીજ છે નહીં. એક ઉપર સામાજિક વિચારોનું માળખું છે, એમાંથી તમે વિચારને ગ્રહણ કરો છો અને એ વિચારને તમે પાછો ફરીથી મૂકો છો. માત્ર તમે એક વિચાર કરો છો અને 14 રાજલોકમાં એ શબ્દોનો ધ્વનિ ફેલાઈ જાય છે. પર્યાવરણ અને પ્રદૂષણથી આજે સમાજ પ્રવ્યથિત છે. બે જ શબ્દમાં અમારા જંબુવીજી મહારાજ સાહેબે આ બે જ દૂર કરવા માટે કહ્યું કે પર્યાવરણ અને પ્રદૂષણની ચિંતા ન કરો, આત્માવરણ અને માનસિક પ્રદૂષણની ચિંતા કરો. આત્મા જ્યારે આવૃત બન્યો છે પછી તો પર્યાવરણ ઉત્પન્ન થવાનું જ છે, અને માનસિક પ્રદૂષણ ફેલાયેલું છે પછી બીજે બધે પ્રદૂષણ તો આપોઆપ, ઇટ ઇઝ નેચરલ ટુ ફ્લો ફ્રોમ અવર માઇન્ડ ટુ ધ સોસાયટી એટ લાર્જ. તો આ વાત થઈ કે મનની સાથે મારે મારાપણાની ભાવના છોડી દેવાની છે. આ મન એ મારું નથી, ઇટ ઇઝ અ સોશિયલ કોન્શિયસનેસ. એ સામાજિક ચેતનાને મને ઉપયોગ થાય ત્યાં સુધી એનો ઉપયોગ કરીશ. જીવન જીવવા માટે, બજારમાં રહેવા માટે, મારા અર્થને કામના વ્યવહારને માટે, વિચારોની સૃષ્ટિમાં હું રહું તો કંઈ વાંધો નથી. પણ આની સ્વિચ ઉઘાડવી ક્યારે ને બંધ કરવી તે આવડવી જોશે. પણ આપણી પાસે એક આ એવું ટ્રાન્સમીટર છે કે એની સ્વિચ બંધ કરવાની જ આપણને આવડતી નથી. ધર્મ કરવો એટલે મનમાં ચિંતન કરવું, આ મનને શાંત કરવું, એવી કોઈ વાત આપણે હજી સુધી કરી નથી. અને એટલા માટે જ આપણે શાસ્ત્રોમાં જે અષ્ટ પ્રવચન માતાની જે વાત કરી છે, અષ્ટ પ્રવચન માતાની, એમાં પહેલી પાંચ માતા શું કેવળ કથિત જ્ઞાનમાં આપત્તિ રહિત માર્ગ બતાવેલો છે. એક માત્ર કહું કે આ જૈન યુવક સંઘે આ જેમ વ્યાખ્યાનવાળા કરો છો એમ ભગવાનના આગમો વાંચાઓ પૂરેપૂરા. એમ લાગશે કે આના કરતાં કોઈ ઊંચું સાહિત્ય જગતમાં નથી. આ આગમો આપત્તિ રહિત આપણને મળેલા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તી એને અષ્ટ પ્રવચન માતા કહે છે. ઈરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડ નિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ. આ શું થયું? વ્યવહારિક જગતમાં અહિંસા સંયમ અને તપથી જીવવા માટે આ માતાઓએ આપણને આદેશ આપ્યો. વ્યવહાર જીવન કેવી રીતે જીવવું? તો કે જીવનમાં અહિંસા હોવી જોઈએ, સંયમ હોવો જોઈએ, તપ હોવું જોઈએ. અને પછી શું કહ્યું? મન ગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી, આ ત્રણેયને ગુપ્ત કરવા. ગુપ્ત કરવા એટલે વિલીન કરવા, ગુપ્ત કરવા એટલે સંતાડીને રાખવા નહીં, એ ગુપ્ત કરવા એટલે મારાથી છૂટા કરવા. તો મનોગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતાનું સાધ્ય છે, સાધ્ય છે. બાકીના બધા સાધનો છે, કાયોત્સર્ગ એ પણ સાધન છે સાધ્યમાં જવા માટે. તો મનોગુપ્તિમાં જવું એ ધ્યાનના ગર્ભદ્વારમાં પ્રવેશ છે.